Επειδή σου πάρει την ελευθερία σου. Και κόβει όσο με ούτε για να άφησε. Και έφτασε το δεν είναι μόνο. Και είστε για λίγη βάση και δεν είναι. Γιατί αμέσω. Μόχο δεν είναι αυτό που μα ανεβάζει και ρίδι. Και κοντά είναι ο λόγο που ανάγκη με το μεταλλιά
φορμά. Αυτή ήταν όμω η
αρχή. Το δεν είναι. Το
μήνα.
સમજાવો કે આખી જમાત છે કે તારી ઓલાદ તમે તમારી ઓલાદ ગણજો તમને ઓલાદની કાંઈ જરૂર નથી કારણ કે તમે કોઈનો હક નથી સાધો તમારી પાસે કોઈ લેણું લેવા આવનાર નથી ચિંતી જાતિ નહીં કરતા આ દિન દુનિયાનો બાકી એને જ ઓલાદ આપવાની હોય તો શું હશે એક દાખલો હું તમને કેન્યાનો આપું છું કે જેમાં હું હાજર હતો અને એ વખતે નામદાર પ્રિન્સ અલી ખાન 1942 સાલમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે નૈરોબી આવેલા એ વખતે એક હાઈએસ્ટ ઓફિસર પ્રિન્સ અલી ખાનની સાથે પર્સનલ અંગત એમનો મોટામાં મોટો અને સારામાં સારો સંબંધ મૌલાના સુલતાન મોહમ્મદ શાહ સાથે જેમની મુલાકાતો અવારનવાર થાય પ્રિન્સ કરીમ અને પ્રિન્સ અમીન એમની પણ નાની વયમાં એમણે ભાગ લીધેલો હવે એમણે પ્રિન્સ અલી ખાનને પોતાને ઘેર સાંજના હાઈ ટી માટે બોલાવેલા જેમાં ચાય સેન્ડવિચીસ કેક વગેરે વગેરે બધું રાખવામાં આવેલું હું એ સમયે એમને ત્યાં ઉતરેલો હતો મને એ લોકોએ કહ્યું કે તમારે પણ આમાં સામેલ થવાનું છે મેં કહ્યું ના હું તમે ફેમિલી કેટલી ફેમિલી રહેશે શું થવા પામેલું કે પ્રિન્સ અલી ખાન પ્રિન્સ કરીમ કારણ કે બાલ્યાવસ્થામાં 4-5 વર્ષની ઉંમર હતી અને પ્રિન્સ અમીન મોહમ્મદ એ આવેલા અને સાથે આ ફેમિલી દેખાઈ પછી વાતચીતો કરતા બધી હા હો બધી ગુફ્તગો કરી પ્રિન્સ અલી ખાન પૂછે છે કે ઓ બાય ધ વે વેર આર યોર ચિલ્ડ્રન બે નાનકડા પ્રિન્સિસ છે પણ તમારા બચ્ચા ક્યાં એટલે જ્યાં ભાઈ હતા એની ઘરવાળી નહીં પણ એની મા એની આંખમાં આંસુ આવી ગયા એમને તો ફ્રિન્સને જરાક એમ થયું કે કાંઈક ગોટાળો લાગે છે કે શું હકીકત છે ના મારે ઘેર ઓલાદ નથી જ્યારે અમારા વિવાહ થયા ત્યારે 2 વર્ષ બાદ એક સ્ટીલ બોર્ન બેબીનો જન્મ થયેલો આપણે જેને સાધો બચેલો કહ્યું છું સ્ટીલ બોર્ન બેબી ત્યાર પછી તો પછી તમે ડોક્ટરને જે કાંઈ કન્સલ્ટ કરેલા છે હા તો કે કોઈ પણ આશા નથી એટલે હવે કેટલા વર્ષ છે આ વાતની 18 વર્ષ જેવી છે ગંભીર થઈ ગયા ઇન્સાઇડ એકદમ ગંભીર થઈ ગયા યુ મીન પેડ એન્ડ પેન લખવાના કાગળ અને પેન આપો સીધો સ્લેન્ડ બેઠે બેઠે ચાર ડ્રાફ્ટ કરે છે કોને તાર મોકલાવે છે મૌલાના સુલતાનના નિશાને કે ફલાણા ભાઈને ઘેર ઓલાદ નથી તમે દુઆ ફરમાવો કે એને ઘેર ઓલાદ છે આ જુઓ ઇમામની શક્તિ આપણે શું સમજીએ છીએ આજે આપણી પાસે રેડીમેડ ઇમામ છે એટલે આપણને કિંમત નથી આપણે ઘર બેઠે ઘર આંગણે આવીને આપણને દીધા રાખે છે ખાના વજનના વરસાદ વરસાવે છે એટલી કિંમત નથી શું બાબત છે આજે આપણે એનો પૂરો લાભ નથી લઈ શકતા પ્રિન્સ અલી ખાન તાર કરે છે મૌલાના સુલતાન મોહમ્મદ શાહને કે ફલાણા ભાઈને જે ઓલાદ નથી અને આ તમે દુઆ ફરમાવો કે એને જે ઓલાદ થાય સોમવારના તાર જાય છે મંગળવારના તાર મળે છે મંગળવારના તાર ત્યાંથી વિક્ષેપ થાય છે સુલતાન મોહમ્મદ શાહનો બુધવારના પ્રિન્સ સાહેબને તાર મળે છે અને કહે છે કે એને જણાવો એનો ઉદ્વાર કરું છું કે એને ઘેર ઓલાદ થશે કોઈ એના બાપની તાકાત છે કે આ પ્રમાણે કરી શકે. કોણ એમ કહી શકે છાતી ઠોકીને 18-18 વર્ષ થયા, ડોક્ટરોએ કહી દીધેલું છે કે જે ચીજ બની શકે એવી નથી. આજે એને એક ક્વીન સાહેબની રેકમેન્ડેશનથી સુલતાનમાં મુખ્યા તાર મોકલાવે છે કે એના ઘેર ઓલાદ થશે. થોડા વર્ષ પછી એ બાઈએ બાળકને જન્મ આપ્યો, પણ નામ એનું ત્યાંથી સુલતાનમાં મુખ્યા ત્યારે જ એ તારમાં આપેલું કે એનું નામ તમે ફલાણું રાખજો. અને એ નામ સાથે એ છોકરો એના ઘેર આવ્યો. એ છોકરો આજે 40-42 વર્ષની ઉંમરનો છે. એ છોકરો મૌલાના આઝરીમામની એક સારામાં સારી મોટામાં મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીની અંદર મેનેજર તરીકે કામ કરે છે. આજે આ ઇમામની આપણે જે કહીએ કે જે એમની કઈ શક્તિ છે કે જેનું આપણે વર્ણન ન કરી શકીએ, એવી શક્તિ ઇમામની આજે આપણી સમક્ષ છે. આ નજરતાને જોયેલી સાંભળેલી કોઈની સુધેલી હકીકત નથી, પણ હું અનફોર્ચ્યુનેટલી નામ અત્યારે નથી આપતો. કદાચ એ કુટુંબીઓને એમને પૂછેલું નથી કે આ દાખલો પબ્લિકમાં આપવા માટે એમને કંઈ વાંધો હોય કે નહીં, એટલે હું તમને આ વાત રજૂ કરું છું. પણ 100%, અને જો કોઈ મોકો મળશે તો એમને પૂછી અને હું તમને નામ પણ એમનું આપી શકું. એટલે આ બધી આપણી નજર સામેની જોયેલી વાત છે. હવે 1937ની અંદર સુલતાન મહમદ શાહની પધરામણી થઈ અને એ બાદ ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી છે કે જેનો હું કોઈ પણ વર્ણન અત્યારે તમારી સમક્ષ કરવા માંગતો નથી. 1947ની અંદર મૌલાના સુલતાન મહમદ શાહે જયારે આ કોન્ફરન્સ ખુલ્લી મૂકી કે જેનો ઉલ્લેખ હું તમારી સમક્ષ કરી ગયો છું. હવે 1947માં મોમ્બાસા ખાતે જયારે એમની પધરામણી થઈ ડાયમંડ જ્યુબિલીના એક વર્ષ આગળ, ત્યારે આલી જાની કુસુમભાઈ કરમાલી કે જેમને પછીથી વારસાણીનો ટાઇટલ આપવામાં આવેલો, એ કુસુમભાઈ કરમાલી એ બિઝનેસ કરે એ ઘણાને કદાચ ખબર પણ હશે કે એમની રેશમની અને કાપડની લાઇન હતી, રિટેલ વેપાર હતો. એ બાઈ વેપારમાં બહુ પ્રમાણિક સ્વભાવ, એકદમ ગરમ, કોઈ ખોટી રીતે ખેંચાણ કરવા જાય તો તરત એને ગરમી ચડી જાય. દિલની નિખાલસ, છુટ્ટી સખાવતો અને મૂડી સખાવતો જેને કહો એ ઘણી, ખુશાલી, યુદ્ધ કે એવા મોટા પ્રસંગ આવે એને ખબર હોય કે મોમ્બાસામાં ફલાણી ફલાણી છોકરીઓ જે આ ઘરની છે કે જેમની હાલત નથી એમને બોલાવી બોલાવીને બતાવે કે આમાંથી કપડાં પસંદ કરી લે, ફ્રેમ ફ્લોકના કે ફલાણી જે ચીજ જોતી હોય એ. પણ ક્યાંય પણ સેવાની રજાની તેણી આપેલી છે અને એ ખબર ન પાડે એવી એ બાય ટીપા ટીપાથી જેણે પૈસો ભેગો કરેલો એની એક ઉમેદ હતી. આલીજા રજબ અલી હાશમ પાડું એમના એક ટ્રસ્ટી હતા. એ પૈસાની શક્તિ સાંકળ કેમ થાય એ બધું એમને સમજાવતા અને પૈસા પણ અલગ રખાયેલા. મૌલાના સુલતાન મહમદ શાહની 45મી પ્રોગ્રામની દરમિયાન એ બાઈએ 1,50,000 લઈને એ વખતના 1,50,000 લઈને સખાવત કરી સ્કૂલને માટે. જે સ્કૂલ અત્યારે આગા ખાન સ્કૂલ મોમ્બાસાની અંદર આપણે મોટામાં મોટી છે કે જેમાં બધી કોમના બાળકો લાભ લઈ રહ્યા છે એ સ્કૂલને માટે સફાવત કરી. ઘણી વખતે એજ્યુકેશન બોર્ડનો સેક્રેટરી હતો. હું તમને ચોખ્ખો કરતા ભૂલી ગયો છું કે જો કે બાળકને મેં તમને સમજાવેલ છે પેલા ઓરિજિનલ સ્પીચની અંદર કે 17 વર્ષ ઇસ્માઇલ એસોસિએશન, જેમાં 12 વર્ષ મૌલાના સુલતાન મહમદ ટાઈમે, 5 વર્ષ કેન્યાના પ્રેસિડેન્ટ તરીકે હાજરીમામના ટાઈમે, 8 વર્ષ ઓનરેબલ સેક્રેટરી કાઉન્સિલના મોમ્બાસાના, 8 વર્ષ કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી તરીકે અને 12 વર્ષ એજ્યુકેશન બોર્ડના, જેમાંથી 6 વર્ષ સેક્રેટરી તરીકે અને 6 વર્ષ ચેરમેન તરીકે ત્યાં અમે કામ કરેલું હતું. એમાં જ્યારે એજ્યુકેશન બોર્ડનું હતું, આ 1,50,000ની સખાવત આવી ત્યારે એ સુલતાન મહમદ શાહ પાસે અમે રજૂ કરી. ભવ્ય મંડપની અંદર અલીભાઈ ખાનજીની ફેમિલી તરફથી જે મંડપ બાંધવામાં આવેલો, જ્યાં સુલતાન મહમદ શાહ બેસતા જન્મ જન્મ આમ પવનની એવી ઠંડી ઠંડી લહેરો આવતી, સુલતાન મહમદ શાહને મજા આવતી, જમાતને પણ આનંદ આવતો. રાતના 8 વાગ્યા સુલતાન મહમદ શાહ ત્યાં બેઠા છે, આખી જમાત બેઠેલી છે, ત્યારે કુસુમભાઈની આ સખાવત રજૂ કરવામાં આવેલી. સુલતાન મહમદ શાહ કહે છે કે પછી ઉદબલા અને ચેરમેન અને સેક્રેટરી નરેન્દ્ર વલીભાઈ બંધુ ગોવાણી ચેરમેન હતા, હું જયારે સેક્રેટરી હતો,
અલી ભાઈ ઉભા થયા. કુસુમભાઈ ને કહ્યું કે અહીંયા સુલતાન મહોત્સવ બોલાય હતા, બાજુમાં ત્યાં બેઠે જઈ એક સ્ટેજ ઉપર ચાલીને પછી બે જણા પત્નીને ઉપર એમને લઈ ગયા. વેઠણવાળીને પલસિયા બેઠી એ બધું કદેલો ક્યાં મંગતા એ સુલતાન મહોત્સવ જોઈ કે ના વેલા હું તો વિભેદલક્ષ્મી બની મૂકે શકે તો કે સ્કૂલ બંધો પછી તો મોલા ઘેડી સુધી મળજો. સુલતાન મહોત્સવ ભાષા દુનિયા બને પણ ગુજરાતી કક્ષી બધી બહુ સારી રીતે સમજતા હતા. સુલતાન મહોત્સવ કે તારી ઈચ્છા હું મંજૂર રાખું છું. તે બહુ મહેનતે આ પૈસો પેદા કરેલો છે. એ પૈસો એવી સરસ સ્કૂલ બંધાશે હંમેશા આપણી પ્રજા અને બીજી પ્રજા પણ યાદ કરશે. તમે હું ઘણા ઘણા દ્વારથી તમને ખાનાવદાન ફરમાવું છું. બીજું ત્રીજું અને વારસાણીનો ટાઇટલ આપ્યો. હા કુસુમભાઈ પણ પેલા ઈચ્છકથી હું જે પાયો પહોંચે તો હું એને બીક લાગી કે આ પૈસા તો ઠીક આપી દીધા પણ સ્કૂલનો પાયો પડે અને એની તો ખબર આપણને નહીં પડે. સુલતાન મહોત્સવ ને ખબર હતી કે એની હવે લાઈફ ઓછી છે એટલે અત્યારે ને અત્યારે અહીંયાથી પથ્થર લઈ આવો. રાતના આ છ વાત પહેલા છે પથ્થર લઈ આવો. પથ્થરથી દોડીને પથ્થર લઈ આવ્યા. એને કહ્યું કે આ પથ્થર ફાઉન્ડેશનની અંદર પોતાનો હાથ રાખી માથે કપડું આપો. કપડું જીતી રાખવાની કહ્યું કે આના ઉપર આ પથ્થર જયારે તમે ફાઉન્ડેશન નાખો ત્યારે આ પથ્થર પેલો નાખી દો. આ કુસુમભાઈના લેહના ટીપાનો ખરા પથ્થરવાનો મને પૈસો છે. એવી સ્કૂલ બંધાવી જોઈએ કે જે બધા યાદ કરે. કુસુમભાઈ બહુ રાજી થયા કે મારી હાજરીમાં આ કામ થઈ શકેલું છે. આ એક બનાવ ત્યારે બનેલો. બીજું કે ગોલ્ડન જ્યુબિલી જયારે થઈ ત્યારે 1937માં એ ગોલ્ડન જ્યુબિલી જેવી પછી સેરેમની પૂરી થઈ એ બીજી જે એક્શન ગવર્નર હતા તે સજ્જાગી હતા. કામ જિલ્લાની સ્ટેજ ઉપર બેઠેલા હતા. એટલે જેવા બધા આ લોકો ગયા સુલતાન મહોત્સવ સજ્જાગીને કહ્યું કે હમણાં જમાતનો સંદેશો સંભળાવો કે એ અત્યારે તડકો છે બારે થોડી વારની અંદર એકદમ વરસાદ પડશે. વર્ષ નહીં કરતા પણ એકદમ વરસાદ પડશે. તમે જલ્દીથી અહીંયા રવાના થઈ જાજો નહીં તો તમને વરસાદની અંદર મહેનત પડશે. પાછી ચોક્કસ કરે છે અંધેરાની વરસાદ છે પણ તમને આ વરસાદ ન મળે તકલીફ ન થાય એટલે ખાતર જોઈએ. બીજું કે આજે તમે મને ફોનમાં જોખેલા છે ઈશ્વરના થોડા વર્ષોની અંદર તમે એટલા માટે પૂજા થશો કે તમે મને વિરેથી થશો. બધાને મનમાં થતો હશે કે કદાચ આ વાત સુધી બને. એ ફોનમાં જોખવા માટે 5 લાખ સિલિંગ ખાલી કોન્યામાંથી નું, ખાલી યુગાંડામાંથી નું કે ખાલી તમિલનાડુમાંથી નું, આખા આફ્રિકામાં કેન્યા યુગાંડા તંગનિકા ઝાંઝીબાર બેલ્જિયમ કોંગો રવાન્ડા બુરુંદી માડાગાસ્કર પોર્ટુગીઝ આફ્રિકા સાઉથ આફ્રિકા આ બધા દેશોમાં થઈને 5 લાખ ભેડા કરવાનો તીસ સજ્જાલીને નાખે દમ આવી ગયેલ માણસો ફંડ કેવી રીતે નોંધાવે પૈસાની અછત આજનું ડિપ્રેશન દસ દિન નોંધાવે તો જમા તાળી પાડે એવી વ્યવસ્થિત સ્થિતિ એવી રીતે પૈસા ભેગા કરીને માંડ 5 લાખની સજ્જાલી મિશનરી વાયરની અંદર કહેતા કે યાદ રાખજો આજે તમે જે પૈસાની અંદર આપો છો એ તમને 1.25 લાખ કરીને આપશે. તમારા મગજમાં નહીં ઉતરે. આજે તમે બધા પગે ચાલીને ફરો છો ઘેર ઘેર ગાડી હશે અને તમે મોટા મોટા મેલોમાં રહેતા થઈ જશો વગેરે વગેરે અને માણસોને ખૂબ ખૂબ પ્રોત્સાહન અને ઉત્સાહ આપતા હતા કે 5 લાખ સિલિંગ ભેગા કરવાના. ત્યારે આ 50 લાખ સિલિંગ વિરાટ તોડવા માટે માણસોને એમ થાય કે આમ 5 વર્ષમાં આટલું બની શકશે પણ બની શક્યું એથી થઈ શકી આપણે જોઈ શકીએ આ ઇમામની કૃપાનો અને એમની જે આપણા ઉપર અથાગ પ્રેમ છે એ ભાવનાનો અપીલ. સજ્જાલીએ જયારે પોતાની સ્વીટ શરૂ કરી અને આ જે પૈસા ગોલ્ડન જ્યુબિલી માટે ઉભા કરતા હતા મને યાદ છે કે જયારે જ્યુબિલી ઇન્સ્યોરન્સના એમને શેર વેચવાના હતા
સહિત અને સાંત્રિકમાં જેવી ઇન્સ્યોરન્સની શરૂઆત થઈ સુલતાન મહમૂદ શાહે નૈરોબી કાઉન્સિલ હોલમાં એક કોન્ફરન્સ બોલાવી મોટા મોટા લીડરોને જ્યાં ભેડા કર્યા કે હવે મને લાગે છે કે વખત આવી ગયો છે કે આપણે ઇન્સ્યોરન્સ કંપની અહીંયા સ્થાપી જોઈએ. બોલો, તમારો શું અભિપ્રાય છે? પછી એક જણ એવો છે કે ખુદાની બહુ જરૂરી છે આપણે વીમો, જો કે આપણા માણસો વીમામાં પહેલા સમજતા જ કોણ હતા? વીમો ઉતારે બાયો નથી હવે આ મરીને વીમો વિનોતા બિલકુલ ના. આપણી મેન્ટાલિટી આ હતી એ વખતે. હવે એમાં આપણે આ ઇન્સ્યોરન્સ કંપની અને પૈસા બધા પણ એ વાત તો બને જ નહીં. હવે વાત આવી એટલે ઇન્સ્યોરન્સ કંપની ઉભી કરી બધું મેમ્બરો એક પછી ડેલિગેટ ઉભા થતા ગયા. એક ડેલિગેટ ઉભો છે, ખુદા આપણી કોમમાં કોઈ સંસ્થા આજ દિવસ સુધી ચાલી નથી ને ચાલવાની નથી. આમ છે બહુ હાડનારી છે, બીજી મોટી મોટી કંપનીઓની સામે આપણે નહીં ઉભી રહી શકીએ. આમ છે તેમ છે કારણ ધનજી જાદવજી ભાટિયા એ બહુ નિડર હતા અને પાછા બરાબર બોલવામાં પણ ગભરા હતા એવાનું ભાષ્યા. કારણ પસંદ પાસમ નાખા એમને પણ કોઈની પરવા નહીં, જે હોય એ સીધી સીધી વાત કરી દઈએ. આ બે જણા ઉભા થઈને કહ્યું, ખુદાને અમે જોઈ શકીએ છીએ કે અમારામાં એ તાકાત છે કે અમે ઇન્સ્યોરન્સ કંપની ઉભી કરી શકશું અને અમને લાગે છે કે એ વખત આજે છે, કાલે થશે તો મોડું થશે. સુલતાન મહમૂદ શાહ કે સાદા મને આવા માણસો જોઈએ છે. આ મરી ગયા જે છે એ લોકો મરી જ જવાના છે. બિલકુલ એવી વાત હું સાંભળવા નથી માગતો. આજે સ્મેલી કોમ એવી રીતે આગળ વધવાની છે કે તમારા ખ્યાલમાં નહીં હોય, તમારા ઇમેજિનેશનમાં નહીં હોય, તમારા ધ્યેયની અંદર નહીં હોય એવી રીતે સ્મેલી કોમ પ્રગતિ કરવાની છે. એટલે બિલકુલ આજે હું નથી ભરું છું કે આપણે ઇન્સ્યોરન્સ કંપનીનો પાયો નાખીએ છીએ અને એનું નામ તમે જુદી ઇન્સ્યોરન્સ કંપની રાખો. આ એ કોન્ફરન્સમાં થયા છે. હવે એના વીમા વેચવાની વાત આવી. વીમા જીએ પણ સમજાવવા કેમ આ કામ પાછી સજ્જન વિશે પાડે સજ્જાની ઘરો ઘર, દુકાનો દુકાન, માણસો માણસો, ફરી ગામ ગામડે ગામમાં બધે જઈને અહીં વીમો વીમો બચત છે નહીં, અહીં કે હિ લાભ છે નો ફલાણો ખૂબ સમજાવ્યો. અહીંયા અલીગઢ ગુલામલીભાઈ કાસમ મેઘજી બેઠેલા છે કે જેમણે 35 વર્ષ સુધી જુદી ઇન્સ્યોરન્સ કંપનીમાં આમ અસાજ સેવા આપેલી છે, તમે મહેનત કરેલી હતી. એ ગુલામલીભાઈ તમને પૂજ્ય 37 લાખ અને 40,000 નો વીમો સજ્જાલીએ એ વખતે મેળવેલો, એમની સાથે રાય કદી બિલ નથી. એ ભેડા ગયેલા 6 મહિના કે 7 મહિના એમની સાથે ફરેલા હતા ગામડે ગામ. એટલે એ 37 લાખ ને 40,000 ઇન્સ્યોરન્સમાં આનાથી આ શરૂઆત થઈ અને જેની અંદર એક ફોન પણ કમિશનને આપવું પડ્યું કે જે લાખો ફોન પટેલા કમિશનના જાત જે બધા બચી જવા પામેલા અને આજે એ ઇન્સ્યોરન્સ કંપની કઈ જગ્યાએ સંભળેલી છે એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ. હવે આ મંબાસાની આપણે ગોવિંદ વિબરીએ છીએ, કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવા માટે આપણને કીધેલું. 1945 જયારે સુલતાન મહમૂદ શાહ પધાર્યા, કોઓપરેટિવની સ્થાપના થઈ ગઈ હતી. હું કોઓપરેટિવનો સેક્રેટરી હતો, પ્રેસિડેન્ટ પણ સેક્રેટરી ભાલા હતા. એ વખતે અમને સુલતાન મહમૂદ શાહ પૂછે છે કે તમે આ કોઓપરેટિવ સ્થાપી પણ ઇન્સ્યોરન્સ તમે આનો ઇન્ટરેસ્ટ તમે શું ચાર્જ કરો છો? હવે એ વખતે આપણને બેંકમાંથી 11% નાણાં મળે, આપણે 9% ચાર્જ કરતા હતા. અમે કહ્યું કે ખુદા 9% વો તો ઝુલ્મ હોય, વો તો ઝુલ્મ હોય, પૈસા કેસે કરતા હોય. અમે છબીલા પડી ગયા અને બેંક પાસેથી મોંઘા પૈસા મળે પણ આપણી પોતાની જે મૂડી હતી એના ઉપર આપણો ઇન્ટરેસ્ટ આપવાનો તો કંઈ ન હતો. ખુદા ઉપર કંઈ નહીં, 3% મેક્સિમમ. પછી જયારે અમે રિપોર્ટ વાંચ્યો કે અમે કહ્યું કદાચ 3%માં તમે નુકસાનીમાં જશો, 6% બરાબર છે, 6% થી 1 સેન્ટ પણ વધારે ચાર્જ નહીં કરતા. અને ત્યાર પછી વર્ષો સુધી ત્યાં સુધી મને જેમ છે જ્યાં સુધી વર્ષોના વર્ષો સુધી 6% ઇન્ટરેસ્ટ લેવામાં આવતું હતું. આ 1945 સુલતાન મહમૂદ શાહનો ડિરેક્ટિવ મળ્યો જેથી કે જો તમે 9% ચાર્જ કરશો તો ઇસ્માઈલી વેપારીઓ વેપારની અંદર બીજી કોમની સામે હરીફાઈમાં ઉભા કેમ રહી શકશે? એટલે તમારે વધારે વ્યાજ નહીં, જરાય નફાખોરી કરવાની નથી. 1 સેન્ટ આપણને નફો નથી જોતો, ખર્ચા પૂરતું, મેનેજમેન્ટ એક્સપેન્સિવ, સ્ટાફના પગાર, ભાડા વગેરે વગેરેમાં આપણે ખર્ચવું પડે, એ જ બાકી બીજું કંઈ બને. હવે ડાયમંડ જ્યુબિલી પછી જયારે ડાયમંડ જ્યુબિલી વખતે જે લેક્ચર કરવામાં આવેલું એમાં સુલતાન મહમદ શાહે સ્ટેજ ઉપર જયારે ડાયમંડ જ્યુબિલીનો જયારે ડાયમંડ જ્યુબિલીની આખી યોજના અને ત્યાર પછી એમણે થેન્ક્સ અને જે બધી સેરેમની ચાલતી હતી એ વખતે મૌલાના સુલતાન મહમદ શાહે જે સ્પીચ કરી એમાં એક ડેન્ટિસ્ટને માથે બહુ ભાર મૂકેલો કે આખા આફ્રિકાની અંદર કેટલા હજાર માણસે એક ડેન્ટિસ્ટ છે કે જે ખરી રીતે બરાબર ન ગણાય. કોલોનિયલ સેક્રેટરી લેનોક્સ બોય એ વખતે હાજર હતા લંડનથી ફ્લાય થઈને આવેલા. એમણે સુલતાન મહમદ શાહે એમને દબાણ કરીને કહ્યું કે જો અત્યારે જે આ ડેન્ટિસ્ટ આટલા ઓછા છે એના કારણે અહીંયા આપણા પ્રોબ્લેમ્સ આટલા થાય છે, તમે શા માટે વધારે ઉત્તેજન આપીને ડેન્ટિસ્ટ થવાનું ન કરો? ત્યારે ઇસ્માઇલી કોમને માટે ખાસ જયારે અરજી આવે ત્યારે કોલોનિયલ ઓફિસે કન્સિડર કરવી જોઈએ વગેરે વગેરે કહ્યું. આપણે ઇસ્માઇલી તો લાભ લેતા લઈએ પણ હિન્દુ લોકોમાં એમ મગનલાલ એન્ડ કંપની એ લોકોએ રેડિયો ઉપર સ્પીચ સાંભળી, રાતના ઘરે બેઠા છોકરાને કહ્યું કે જો તું અત્યારે ભણીને હોશિયાર થયો છે, અઠવાડિયામાં લંડન માટે રવાના થઈ જા ડેન્ટિસ્ટના કોર્સ માટે. એ કે છે આ આગાખાન સાહેબ બોલે છે ને એ ચીજ એવી હોય છે કે જેનું પરિણામ હંમેશા સારું જ આવે છે. આપણે બીજી વાત નથી, અઠવાડિયા મેં છોકરાને રવાના કરી દીધો, એ આવી અને ડોક્ટર ભીંડા તરીકે અમને પ્રેક્ટિસ શરૂ કરી. આજે મોમ્બાસાની અંદર સારામાં સારી પ્રેક્ટિસ કેટલા વર્ષો ત્યાં ચાલે છે. મને ભેળા થયેલા, મેં કહ્યું કે આ ડેન્ટિસ્ટની લાઈન કેમ લીધી? મને કે દુઆ કરી છે તમારા નામદાર અખાન સાહેબને કે જેની સ્પીચ અમે રેડિયો ઉપર સાંભળી ત્યાં મોમ્બાસાની અંદર દારેસલામમાં બોલતા હતા ને મોમ્બાસામાં એની સ્પીચ સાંભળી અમે નક્કી કર્યું કે આની પાસે જે ભવિષ્યવાણી છે એ કોઈ પાસે નથી, એટલે અમે આ લાભ લીધેલો છે. હવે આજનો વિષય જે અત્યારે મેં તમારી સમક્ષ રજૂ કરેલો છે એ અડધો વિષય રજૂ થયેલો છે, પણ જે મૌલાના સુલતાન મહમદ શાહના અને મૌલાના હાજરી મામના જે મુખ્ય બનાવો છે કે જે હું તમારી પાસે રજૂ કરવાનો હતો. આજે એક તો આપણી આ મિટિંગ બહુ લાંબી ચાલેલી છે, મોડી શરૂ થયેલી હતી અને પાછો ટાઈમ પણ બહુ થયેલો છે, એટલે બીજો મોકો લઈ અને બાકીના આ 12 પાનામાંથી 6 પૂરા થયા છે, 6 બાકી છે. તો ઇન્શાલ્લાહ જો કોઈ મોકો મળશે અને જો ગોલ્ડન એજ ક્લબ વાળા આપણને તક આપશે તો એ વાત જરૂર બીજી વખતે રજૂ કરશું. આપે સૌએ મને બહુ શાંતિથી સાંભળેલ છે એ માટે હું આપનો ઘણો ઘણો આભાર માનું છું. મારા શ્રેણીમાં તેમજ કમિટીના સભાસદોએ જે મને અમૂલ્ય તક આપની સમક્ષ રજૂ થવા માટે આપેલી છે એ માટે પણ હું એમનો ઘણો આભાર માનું છું. આપણે એ દુઆ કરીએ કે જે પીર સજ્જાલી આપણી પાસે દુઆ કરાવતા હતા, આજે ઇસ્માઇલી કોમનો ઝંડો આપણે ખૂણે ખૂણે ફરકાવવા માગીએ છીએ કે યા ઇમામે ઝમાન, તું અમારામાં એ શક્તિ અને પ્રેરણા આપ કે એક એક ઇસ્માઇલી બચ્ચો હસન બિન સબા, ગાઝી જવર, પીર સબ્જાલી, માલિક ઉસ્તુર જેવો પેદા થાય. યા ઇમામે ઝમાન, તું અમારામાં એવા એવા ભડવીર અને યોદ્ધાઓ પેદા કર કે જેના થકી ઇસ્માઇલી કોમ હંમેશા આગળ અને આગળ આવતી રહે અને અમારો માય ફ્લેગ દુનિયાના ખૂણે ખૂણે ફરકતું રહે. ને યા ઇમામે ઝમાન, તું અમને તારો ઝાયરી અને બાતુની જોડી જુદા નથી.
મારા મિત્રો, વારસ સાહેબે પોતાના અનુભવનો આપણને જે આજે ઉલ્લેખ આપેલ છે જે આપણને સાંભળીને બહુ જ ખુશી થયેલ છે અને બહુ જ જાણવા મળેલ છે, જેના માટે વારસ સાહેબનો ગોલ્ડન એજ ક્લબ તરફથી તેમજ આપ મિત્રો વતી ઘણો ઘણો આભાર વ્યક્ત કરું છું અને તેમને ખાસ વિનંતી કરું છું કે જરૂર આપણને બીજો એવો જ એક મોકો આપે કે જયારે આપણે ફરીને જે અનુભવો એમના બાકી છે એ સાંભળી શકીએ અને તમે મિત્રો પણ જરૂર એ વિષય પૂરો સાંભળવા પાછા પૂરતા પ્રમાણમાં હાજરી આપશો અને આડોશ પાડોશ બધાને કહેશો કે કેટલું જાણવાનું મળે છે ને સાચી વાત તો જૂની સાંભળવાની મળે છે, તો બધાને આવવા માટે પણ જરૂર ભલામણ કરશો. આજે આપણા એ વિવેચનમાં સિનિયર સિટીઝન કમિટીના ચેરમેન સાહેબ ગુલશનભાઈ અને ઝોરા ખાતુનભાઈએ પધારી જે આભાર કરેલ છે અને આપણને ઉત્તેજન આપેલ છે, જેના માટે એમનો પણ ઘણો ઘણો અમારી ગોલ્ડન એજ ક્લબ કમિટી વતી આભાર માનું છું. અને આ લીધા સાધુભાઈ નાસર શરીફને હવે તેમનો વિવેચન પૂર્ણ કરવા વિનંતી કરું છું.
બે બહેનો અને ભાઈઓ, મારી પાસે કઈ વિવેચન કરવા જેવું છે નહીં. ફક્ત તમારો ફરીથી આભાર માનું છું કે તમે અમારા આમંત્રણને માન આપીને અહીં આવ્યા છો. તેના માટે હું મારી કમિટીને વચ્ચે તમારો ઘણો ઘણો આભાર માનું છું. તેમાં ખાસ કરીને આજે ભારત સાહેબે આપણે 1925 સાલથી કરીને 37-45 સાલ સુધીના જે બધા વિવેચનો કર્યા એ આપણે બહુ નજર સમક્ષ બહુ ચીજો તરી આવે છે. ખાસ કરીને 30-47 સાથે તો હું પોતે રંગૂનમાં હતો 1934 સાલમાં, ત્યારે તે જ દિવસ સુધી સાથે અમે એક જ રૂમની અંદર 30-47 સાથે હતા. ત્યાંથી મને 30-47 ઇન્ડિયા લઈ ગયા અને આપણે મિશનર યબોલી સાથે ઓળખાણ કરાવી. અમે મિશનર યબોલી ત્યાં તેથી 2 કે 3 દી રહ્યા. અબોલી સાથે અમૃતસરમાં અને લાહોરમાં બધા ફર્યા. ત્યારથી 30-47 અને મિસ્ટર યબોલી સાથે મારી ઓળખાણ છે. તેને પણ કેટલા વર્ષો થઈ ગયા. આજે વાતને ફરીથી ભારત સાહેબે આપણે બધી જે વાતો સંભળાવી એના માટે હું આપણે એવોનો ઘણો ઘણો આભાર માનું છું અને આપણા બધાને વચ્ચે એનો ફરીથી ઘણો આભાર માનું છું. ઉપરાંત નરે બાપા પણ આપણને અવારનવાર આવી અને આ તકલીફ લે છે એ માટે પણ હું એનો ઘણો ઘણો આભાર માનું છું. આજના વોલેન્ટિયરો જે કામ કરવા માટે આવ્યા છે તે લોકોના માટે પણ હું ઘણો ઘણો આભાર માનું છું. હવે ખાસ તમને એક વાત કરવાની એ છે કે જયારે બીજી વાર આ ટાઈમ નક્કી થશે જૂન મહિનામાં, ત્યારે બધી આપણે તમને સમાચાર આપશું, ત્યારે જરૂર તમે પાસે આવજો. ઇસ્માઈલ એસોસિએશનના પ્રતિનિધિ અલીભાઈ હમણાં આવ્યા છે, અલી ગામડિયા અને પાછળ બેસી ગયા છે. એવો અવારનવાર બહુ વહેલાસર આવે છે પણ આજ કંઈક કામકાજના લીધે બહુ મોડા આવ્યા છે. આ તક એવોનો પણ આભાર માનું છું. ખાસ કરીને આપણે હંમેશા આ જયારે આપણે આ રિલીજીયસ ગોઠવણ કરીએ છીએ તે ઇસ્માઈલ એસોસિએશનના સહકારથી જ આપણે હંમેશા કરીએ છીએ અને એવળ આપણા માટે બહુ જ મહેનત લે છે. આજે અબ્દુલભાઈ તરફથી હમણાં પાન બતાવવામાં આવશે અને એના માટે પણ જાણે કે આપણે એનો થેન્ક્સ માનીએ છીએ.
بسم اللہ الرحمن الرحیم. مولا کائنات نور مولانا شاہ کریم الحسینی حاضر امام کے پاک اور مبارک نام پر صلوات پڑھیے. اللہم صلی علی محمد و آل محمد. ایوری ڈے آئی تھنک آف مائی جماعت. ایوری ڈے آئی کوشچن what can be done to help the jamaat in its worldly life, to help the jamaat in the practice and direction of its faith, to keep it happy, united, protected and safe. And to each and every one of you, I give my best blessings for the fulfillment of all your wishes, whatever they may be. Kanavadan, Kanavadan, Kanavadan. مولانا حضر امام صلوات اللہ علیہ نے 11 جولائی 1991 نیروبی میں فرمایا, ہم ہر روز اپنی جماعت کے بارے میں سوچتے ہیں, ہر روز یہ سوال کرتے ہیں کہ جماعت کو دنیاوی لحاظ سے آگے بڑھانے کے لیے ہم کو کیا کرنا چاہیے, جماعت کو دھرم کی سمجھ اور اس کے راستے پر چلانے کے لیے ہم کو کیا کرنا چاہیے, کس طرح جماعت سکھی سلامت امن میں اور محفوظ رہے, اس کے بارے میں سوچتے ہیں. اور ہم آپ تمام کی تمام خواہشات کی قبولیت کے لیے دعا کرتے ہیں, چاہے آپ کی کوئی بھی خواہش ہو. کانا ودان, کانا ودان, کانا ودان. دیندارو, ہمارا امام روزانہ اپنی جماعت کے بارے میں سوچتا ہے, روزانہ ہر روز وہ سوال کرتا ہے کہ میں اپنی جماعت کو کیسے اوپر لاؤں, دنیاوی لحاظ سے, روحانی لحاظ سے, کس طرح ہم خوش رہیں, کس طرح ہم آباد رہیں, کس طرح ہم سلامت رہیں, سکھی رہیں, محفوظ رہیں, اس کے بارے میں وہ ہر روز سوچتا ہے اور ہمیں دعائیں دیتا ہے. ہماری تمام خواہشات کی قبولیت کے لیے, چاہے ہماری خواہش کوئی بھی ہو, مولا ہمیں کھانا ودان فرماتے ہیں. تو مولا ہر روز سوچتے ہیں, اور یہ روز 13 دسمبر 1936 کو شروع نہیں ہوا, یہ روز 11 جولائی 1957 کو بھی شروع نہیں ہوا, بلکہ جب جب ایک ہادی, ایک پیغمبر نبی اس دنیا میں آیا, جب جب ایک امام اس دنیا میں آیا, وہ ہر روز اپنی جماعت کے بارے میں سوچتا ہے, ہر روز اپنی جماعت کو دعائیں دیتا ہے, کیونکہ ہمیں قدم قدم پر اس کے دعاؤں کی ضرورت ہے, ہم اس کے دعا کے محتاج ہیں, ہمیں اس کے سہارے کی ضرورت ہے, ہمیں اپنے دل کے سکون کے لیے اس کی دعا چاہیے. اور یہی چیز قرآن میں خدا فرماتا ہے کہ وَصَلِّ عَلَيْهِمْ اِنَّ صَلَاتَكُمْ سَكَنٌ لَهُمْ. خدا نے فرمایا, رسول ان کے لیے دعا کرو کیونکہ آپ کی دعا ان کے دل کا سکون ہے. ایک زمانے کا پیغمبر یا امام جب دعا دیتا ہے تو ہمارے دل میں شانتی آ جاتی ہے. اس کے مریدوں کے دل کے سکون کے لیے مولا ہم کو دعائیں دیتا ہے. ایسی تو بہت ساری دعائیں ہم نے مولا کے مکھ مبارک سے سنی, لیکن ایک دعا جو ہمیشہ ہم اس کے مکھ مبارک سے سنتے ہیں, کھانا ودان, کھانا ودان, کھانا ودان, آپ کے گھر آباد ہو. یہ کھانا ودان ہی ہے کہ جو روزانہ ہماری ترقی کر رہا ہے, یہ کھانا ودان ہے جو ہماری مشکلیں آسان کرتا ہے, یہ کھانا ودان ہے جو ہماری بیماری بلائیں آفتیں دور کرتا ہے, یہ کھانا ودان ہے جو ہماری نیک امیدیں پوری کرتا ہے, یہ کھانا ودان ہے جو سمسلہ اخلاص پیدا کرتا ہے, یہ کھانا ودان ہے کہ جو روزی کمائی میں برکت لاتا ہے, یہ کھانا ودان ہے جو مرید اور مرشد کے بیچ میں محبت پیدا کرتا ہے, یہ کھانا ودان ہے کہ جو عبادت میں قبولیت بن کر آتا ہے, یہ کھانا ودان ہے جو حقیقتی سمجھ لاتا ہے, یہ کھانا ودان ہے کہ جو اسٹوڈنٹ کے کریئر لائف میں موٹیویشن بن کر آتا ہے, یہ کھانا ودان ہے جو ہماری مشکلیں آسان کرتا ہے. مولانا حضر امام صلوات اللہ علیہ نے 86 میں فرمایا امریکہ میں, Kanavadan is the most powerful element for the prosperity of our Jamaat. Jamaat ki khushali ke liye Kanavadan sabse taakatwar cheez hai. Ye Kanavadan hai. Ye imam ki duaen hai jo humko aage leke ja rahi hai. Imam Sultan Muhammad Shah Salawatullah Alayhi 1948 mein Dar es Salaam aaye, Mola ki tabiyat kharab ho gayi. Duniya bahane मौला की तबीयत अच्छी नहीं थी मौला जमात में नहीं आ सके अब जमात तो निराश हो गए मौला नहीं आ रहे जमात में लेकिन मौला ने गिफ्ट भेजा मौला एक गिफ्ट जमात में भेजते हैं और ये वो गिफ्ट है कि जो दुकानों में नहीं मिलता ये वो गिफ्ट है जो अली के दरबार से मिलता है वो क्या गिफ्ट है माता सलामत के जरिए भिजवाया माता सलामत ने गिफ्ट खोला मैसेज था आई सेंड विथ माता सलामत माई बेस्ट ब्लेसिंग्स बी हैप्पी विथ वन वर्ड दैट इज Kanavadan हम माता सलामत के जरिए दुआ आशीष भिजवा रहे हैं एक लफ्ज से खुश हो जाओ Kanavadan और मौला ने उस फरमान में आगे फरमाया सच्चा ईमानदार आदमी हमसे Kanavadan के अलावा और कुछ नहीं मांगता सच्चा ईमानदार शख्स मौला से Kanavadan के अलावा और कुछ नहीं मांगता क्योंकि उसको पता है कि अरे मौला का Kanavadan मिला तो बाकी और बचा क्या मौला की रहमत भरी नजर मिल जाए उसका Kanavadan मिल जाए तो और मैं क्या मांगू क्या कोई दुनियावी चीज मांगू मौला ने फरमाया एक लफ्ज से आप खुश हो जाओ इनडायरेक्टली मौला हमको फरमाना चाहते हैं कि समझो कि Kanavadan क्या चीज है अरे बहुत बड़ी चीज है ये बहुत बड़ा खजाना है ये तमाम घर आबाद कर देता है लेकिन ऐसा दिल में यकीन होना चाहिए सच्चा ईमानदार शख्स Kanavadan के अलावा और कुछ नहीं मांगता तू जो त्रुटे नव नंद जो पामू जो होवे नजर तमारी पीरों ने फरमाया ने कि खुदाविन तेरी रहमत भरी नजर मिल जावे तो रूहानियत के सारे खजाने मुझको मिल जाए सिर्फ तेरी रहमत भरी नजर पड़ जाए तेरा Kanavadan पड़ जाए तो बेड़ा पार हो जाए कितने खुशनसीब है कि हमको रोजाना जमात खाने में Kanavadan मिलता है इमाम फिजिकली नहीं है फिर भी अरेंजमेंट ऐसा है हमारा इतना अच्छा सिस्टम है कि उसकी दुआ ऑटोमेटिकली हमको मिल जाती है पाठ पर से Kanavadan आपके घर आबाद हो कितने खुशनसीब हैं हम रसूल सल्लल्लाहु अलैहि वसल्लम जब अरब में प्रीचिंग करते थे दावत करते थे इस्लाम फैलाया लोगों ने उनको बहुत पसंद किया लोगों ने सोचा पैगंबर कितने अच्छे हैं कितने दयारू हैं कितने भरोसे वाले हैं कितने सच्चे हैं तो उन्होंने रसूल को एक टाइटल दिया और रसूल को कहा राइना रसूल तो राइना है राइना का मतलब अटेंशन देने वाला तवज्जो देने वाला फिकर करने वाला राइना शायद खुदा को बात पसंद नहीं आई खुदा ने कहा या अय्युहल लजीना आमनू ला तकुलू राइना व कुलू अंजरना वस्महू ए ईमान वालो रसूल को राइना मत कहो अंजरना कहो और उसकी बात सुनो लोगों ने शायद सोचा होगा अरे अटेंशन देने वाला कहा तो क्या भूल हो गई एक तो इतना प्यार करे उसको कहा कि तू फिकर करने वाला और तवज्जो देने वाला है खुदा को पसंद नहीं आई बात इसलिए कि वो उससे भी आगे है खुदा ने कहा ए ईमान वालों उसको राइना मत कहो अटेंशन देने वाला मत कहो उसको कहो अंजरना रहमत भरी नजर रखने वाला और उसकी बात सुनो अभी रहमत भरी नजर रखने वाले और अटेंशन देने वाले में क्या फर्क है अटेंशन देने वाला भी ध्यान देता है तो फिर रहमत भरी नजर रखने वाला कैसा किस तरह से डिफरेंट है एक बाई मार्केट में जाती है और अपना बच्चा बाजू वाली बाई के पास रखवा के जाती है, बहन वो मार्केट जाऊं छू, मारे बच्चों ने जरा संभाल जो, बच्चा छोड़ के जाती है, मां अच्छी है वांदो नहीं मुकी जाओ। बच्चा इतना शोर करता है, मां कहती है बहु मस्तीखोर छे, वो बाई कहती है मस्तीखोर छे वांदो नहीं बच्चू छे प्यार किया कोई बात नहीं। सिटिंग रूम में मार्बल का एक पीस तोड़ दिया, ओहो बहुत जोर का तकलीफ हुई बाई को, केवो छोरो छे हेवो मस्तीखोर, मार्बल नो पीस तोड़ी नाख्यो, चलो कोई बात नहीं बच्चा है। वो चिल्ला रहा है, बच्चे को भूख लगी है, आंटी मेरे को खाना चाहिए, अच्छा भाई खाना ले, उसको खाना भी दिया। टाइम गुजरता गया, उसकी मस्तियां चलती गईं, बढ़ती गईं, एक टाइम आया कि सर पकड़ लिया भाई ने, तो बो हे वो छोकरो, अभी उसकी माँ आएगी तो मैं कहूंगी नेक्स्ट टाइम छोड़ के नहीं जाना, हा? अपने बच्चे को अपने पास रखना, सख्त मस्ती खोर छे। उसकी बाई आई और दे दिया, नेक्स्ट टाइम मेहरबानी करी ने न मुकजो है, मारा थी नती था। तो वो कहना चाहती है कि अटेंशन तो मैं दे सकती हूं, रहमत भरी नजर नहीं है मेरे पास, वो तू मां है तेरे पास है, मैं तो अटेंशन दे सकती हूं। एक बच्चा सामने खेल रहा हो और वहां पर कांटे हो तो अटेंशन देने वाला अटेंशन देता है, राइना अटेंशन देता है कि कहीं बच्चे को कांटा नहीं लग जावे, ध्यान देता है, और अगर कांटा लग जाए तो उसको दवा लगा देता है, ये राइना है अटेंशन देने वाला है। लेकिन रहमत भरी नजर रखने वाला वहां से कांटे हटा देता है, वो ध्यान नहीं रखता, वो तो वैसे ही कांटे हटा देता है, और अगर कांटा लग जावे बच्चे को तो खुद को तकलीफ होती है। यह है रहमत भरी नजर, यह है अंजरना। हमको अंजरना मिला है, हमको इमाम मिला है, दूसरे लोग इतने बदनसीब है कि उनको राइना भी नहीं मिला। लोग अटेंशन देने वाले के लिए तरसते हैं, इस्माइलियों को रहमत भरी नजर वाला मिला है, रहमत भरी नजर रखने वाला हमारे रूहानी माँ पिता हमको मिला है, इतनी हमको हमसे प्यार करते हैं, लोगों से पूछे तरसते हैं। इमाम सुल्तान मोहम्मद शाह सलवातुल्लाह अलैह पहले ढाका जमात खाने में आते थे, अपने एक फ्रेंड को लेकर आते थे, सोशल गैदरिंग होती थी, कम्युनिटी प्रोग्राम होता था, इमाम का वो दोस्त था ढाका का गवर्नर, उसका नाम था सर फिरोज खानू, मौला का दोस्त, उसको पता था मौला आते हैं कम्युनिटी में जाते हैं, थोड़ा बहुत उसको आइडिया था हमारी चीजों के बारे में। एक बार एयरपोर्ट पे जब मौला जा रहे होते हैं, मौला से हाथ मिलाता है, अच्छा मौला जा रहे हैं, अचानक एक रिक्वेस्ट करता है, हिजाइनस आप मेरे को वो दुआ दो जो आप अपने रूहानी बच्चों को देते हो। सुल्तान मोहम्मद शाह हंसे, फिरोज ये दुआ सिर्फ मेरे रूहानी बच्चों के लिए है, सलवात पढ़ी, ये दुआ सिर्फ मेरे रूहानी बच्चों के लिए है। वो समझ गया, इमाम समझ गए कि ये तो खाना वदान मांग रहा है, ये तो सिर्फ मेरे इस्माइलियों मेरे रूहानी बच्चों के लिए है। इतनी नसीबदार है हम, इतने खुश नसीब है, हमको रहमत भरी नजर रखने वाला मिला है, लोगों के पास राइना नहीं, तवज्जो देने वाला नहीं। क्या है ये खाना वदान, इस खाना वदान में क्या है? खाना वदान का मतलब है आपके घर आबाद हो। कौन सा घर? हमारा पहला घर है हमारा दुनियावी घर। जब मौला खाना वदान फरमाते हैं तो इसमें कोई शक नहीं कि हमारे दुनियावी घर की आबादी के लिए भी हमको दुआ मिल जाती है, रोजी कमाई में बरकत होती है, आल औलाद में बरकत होती है, मोहब्बत समसला इखलास पैदा होता है। मौला का खाना वदान से हमारा ये घर भी आबाद हो जाता है, लेकिन हमारा एक दूसरा घर भी है। इमाम सुल्तान मोहम्मद शाह सलवातुल्लाह अलैहि ने 1952 लंदन में फरमाया, Every Ismaili has got praying house in his heart, head, conscious and thought. Har Ismaili ka dil, uske khayalat, uska shaur, uska dimag, ibadat ka ghar hai. Hamara dil, ibadat ka ghar hai. Ek jagah humne suna, momin ka dil, imam ke rehne ka bangla hai. तो जब मौला खानावदान फरमाते हैं हमारे इस घर की आबादी के लिए भी हमको दुआ मिल जाती है. एक तीसरा घर भी है जो हम दुआ में पढ़ते हैं, वदखिलना दार सलाम, हमको सलामती के घर में दाखिल फरमा. ये कौन सा दार सलाम है? ये तंजानिया का कैपिटल नहीं, वरना पूरी दुनिया के इस्माइली आज दार सलाम में होते हैं. ये वो दार सलाम नहीं. वदखिलना दार सलाम, ए अल्लाह हमको सलामती के घर में दाखिल फरमा. कौन सा घर है ये? कहां है सलामती का घर? खुदावंद तआला कुरान में फरमाता है, लहुम दारुस सलाम इंदा रब्बिहिम, उन लोगों के लिए खुदा के पास सलामती का घर यानी जन्नत है. आखरत, आखरत. तो जब मौला हमको खानावदान फरमाते हैं तो हमारे आखरत के घर के लिए भी हमको दुआ मिल जाती है, आखरत के घर की आबादी के लिए हमको बख्शिश मिल जाती है. ए जी एवा एवा महल अपने साहेबे उपाया जी, करणी कमाओ तो ए घर पामो. पीर फरमाते हैं दुनिया सिरे जी गिनान हम सुनते हैं, एवा एवा महल अपने साहेबे उपाया जी. इतने अच्छे अच्छे ऐसे ऐसे महल मौला ने बनाए हैं, किधर है महल? अरे ये बंगले किधर है, हमने तो नहीं देखे. एवा एवा महल अपने साहेबे उपाया जी, ये कौन से महल है? ये है सलामती का घर, ये महल है आखरत का. तो जब मौला हमको खानावदान फरमाते हैं तो आखरत के घर के लिए भी हमको आबादी, दुआ, बख्शिश मिल जाती है. लेकिन एक आदमी के हाथ में छतरी होवे, अम्ब्रेला होवे, बंद करके हाथ में पकड़ा है और रो रहा है, इतनी जोर से बारिश हो रही है, भाइयों मेरे को बचाओ, कहीं मुझे निमोनिया ना हो जाए, मुझे बहुत सर्दी लग रही है, आए कोई मुझे बचाए, हाथ में छतरी बांध के बैठा है, लोग हंसेंगे, जो आ मूर्ख ने जो. हाथ में छतरी है, खोलता नहीं, सर के ऊपर रखता नहीं और हेल्प के लिए चिल्ला रहा है कि मेरे को कोई आके बचाओ. अरे हाथ में तेरे पास सिक्योरिटी है, हाथ में तेरे पास इलाज है, हाथ में तेरे पास छतरी है, खोल के सर के ऊपर रख तो खुद बच जाएगा. तो इमाम हमको इतने सारे फरामीन करके जावे लेकिन हमने अगर उसको साइड पे रख दिया तो फिर फायदा? इमाम सुल्तान मोहम्मद शाह सलवातुल्लाह अलैहि ने इंडिया में फरमाया 39 के अंदर, हम आपको दुआ देते हैं और आपको रास्ता बताते हैं. हमारे बताए हुए रास्ते पर चलने से दुआ काम आती है, खाली दुआ काम नहीं आती. हम आपको दुआ देते हैं, रास्ता भी बताते हैं. हमारे बताए हुए रास्ते पर चलने से दुआ काम आती है, खाली दुआ काम नहीं आती. मौला के फरमान है, वो अगर हमने लपेट के इतने अच्छे शेल्फ में लगा दिए, गुजराती, इंग्लिश, उर्दू सब है, हम पढ़े नहीं, उस पर अमल नहीं करे और चिल्लावे मौला मुझको बचा, अभी मौला क्या जाहिरी तौर पर आएंगे? मौला तो फरमान कर गए, मौला तो गाइड कर गए हमको. तो खानावदान का अगर हमको असर देखना है तो उसके फरमान पर भी चलना पड़ेगा. मौला खानावदान फरमाते हैं, और अगर हमारा दुनियावी घर के लिए आबादी मिल गई तो हमारा क्या फर्ज है? उस घर में समसलाह पैदा करें, बड़ों की रिस्पेक्ट होवे, मोहब्बत होवे, हलाल कमाई होवे. आप देखो कैसा खानावदान काम करता है. जब मौला खानावदान फरमाते हैं और हमारे दिल के घर के लिए, आबादी के लिए दुआ मिलती है, दिल में मौला को बिठाया नहीं, जमात खाने में आओ नहीं, तो इस घर में क्या आबादी होगी? मौला जब आखरत के घर के लिए भी हमको खानावदान फरमाते हैं, पीने फरमाया, करणी कमाओ तो एक घर पामो, अच्छे अमाल करोगे तो वो घर मिलेगा, वो अच्छे काम तो मैं करूं नहीं, मैं फरमान मानू नहीं, तो आखरत के घर में आबादी कैसे होगी? तो खानावदान तो मिला, मौला ने फरमाया हम दुआ देते हैं और आपको रास्ता बताते हैं. हमारे बताए हुए रास्ते पर चलने से दुआ काम आती है, खाली दुआ काम नहीं आती। तो इतनी बख्शिश मौला ने की, मौला हमको फरमान फरमावे रोजाना जमात खाने आओ, खाना वदान लेने। मैं बोलू नहीं, मैं तो खाली जुमे के दिन आऊं, मैं तो खाली फ्राइडे के दिन आऊं और पूरे हफ्ते का कोटा लेकर जाऊं, ऐसा तो नहीं। मौला ने तो कहा है आओ, अपने दुनियावी घर की आबादी, अपने दिल के घर की आबादी, अपने आखिरत के घर की आबादी के लिए जमात खाने रोजाना आओ, खाना वदान ले जाओ। मैं तो लुटा रहा हूं, मैं लुटाते लुटाते नहीं थकता। अरे तुम लूटते लूटते कैसे थक गए? हमारा मजहब फ्राइडे का नहीं, हमारा मजहब गुरुवार का नहीं, हमारा मजहब 24 घंटे का है। हमारे एथिक्स 24 आवर्स है। एक इस्माइली 24 घंटे इस्माइली है, वो रोजाना इस्माइली हमको पता चले कि कहीं कुछ मिल रहा है हम पहुंच जाते हैं, खाना वदान दे रहा है मौला, रोजाना हमको जमात खाने से मिलता है। मौला फरमाते मैं जमात खाने में आपको दीदार देता हूं, हमको पाठ के ऊपर से खाना वदान मिलता है, हम आमीन कहते हैं। रोजाना आए हमारे इन तमाम घरों की आबादी को हम लेकर जाएं। लेकिन मैं कहूं कि नहीं खाली फ्राइडे, या मैं कहूं बस हफ्ते में दो दिन जाऊं बहुत है, बहुत खाना वदान मिल गया, कितना बदनसीब मैं। एक इस्माइली हूं, अंजरना मिला हुआ है, रहमत भरी नजर रखने वाला मिला है, लेकिन मेरे पास टाइम नहीं। या मैं ये सोचूं बोलो भले मौला को भी सैटरडे संडे रेस्ट मिले, हूं भी नती जाऊ तू, मौला भी आराम करे हूं भी आराम करूं, ऐसा नहीं, ऐसा नहीं। हमारा मजहब 24 घंटे का है, मौला आराम नहीं करते। मौला से इंटरव्यू लिया गया फ्रेंच मैगजीन एल के अंदर 1961। मौला ने फरमाया फॉर मी देर इज नो हॉलीडे, फॉर मी देर इज नो हॉलीडे, मेरे लिए कोई छुट्टी का दिन नहीं। मौला ने फरमाया एक मिनिस्टर अपनी जगह से चला जाएगा, कोई दूसरा उसकी जगह पर आ जाएगा, इमामत तो खाली मुझसे है, मेरी कोई जगह नहीं ले सकता। फिर मौला ने एक्सप्लेन किया बहुत से कंट्रीज में फ्राइडे छुट्टी होती है तो उसके लिए मैं संडे को भी काम करता हूं, बहुत से कंट्रीज में संडे को छुट्टी होती तो फ्राइडे भी होता हूं। 22 घंटे रोजाना वो काम करते हैं और हम बोले कि मौला आराम करे, शनिवार और रविवार को मौला आराम करे, हम भी आराम करें, खाना वदान मिल रहा है। और अगर किसी दिन मौला ने बोल दिया ठीक है मैं भी दो दिन काम करूंगा इस्माइलियों के लिए, खुदा ना करे हम बहुत रोएंगे, हम बोलेंगे नहीं मौला ऐसा मत करना, ऐसा मत करना, तू रहम रहीमी, तेरे सहारे की तो हमको कदम कदम पर जरूरत है, हमें तो तेरा खाना वदान चाहिए मौला, तू हमको कभी मत छोड़ना। हमने उसको छोड़ दिया, रोजाना जमात खाने आए, बरकतें लेकर जाए, उम्मीदें पूरी करके जाएं, मुश्किलें आसान करके जाएं, नेक उम्मीदें पूरी करके जाएं, हकीकती समझ लेकर जाएं, बरकत लेकर जाएं, अपने रिस्क हलाल में रोजी कमाई की बरकत लेकर जाएं। वो लुटाते लुटाते नहीं थकता दिनदारों, हम क्यों थके, हम कैसी छुट्टी करें। मौला ने तो इतने फरमान फरमाया भी रिसेंटली, बैलेंस लाइफ, दुनिया और आखिरत में बैलेंस करो मौला ने, खाली दुनिया के पीछे मत भागो। मौला ने एक जगह फरमाया था दुनियावी, जो आदमी सिर्फ दुनिया के पीछे भागता है बेवकूफ है, क्योंकि सिर्फ इंसान की रूह हमेशा रहने वाली है, इटर्नल है। इस दुनिया को छोड़ के एक दिन तो जाना है, क्या लेकर जाएंगे? या तमें देशो आगल जाए लेशो करतव साथी तेरा जी, अच्छे अमान लेकर जाएंगे, अच्छा बने, बैलेंस लाइफ है। इतना मौला ने रिसेंटली फरमाया जमात खाने की हाजिरी बहुत जरूरी है, जमात के साथ पढ़े। कभी कभी मजबूरी हो जाती है, हम जमात खाने नहीं आ सकते, ठीक है, कभी कोई इमरजेंसी आ गई, प्रॉब्लम आ गई, ठीक है, लेकिन अगर मैं अपनी हैबिट बना लूं कि सैटरडे संडे तो नहीं, तो कहां से बात बनेगी। कभी हम ये कहते हैं कल तो खाना खाया था अभी आज क्यों खाऊं, अभी कल ही तो खाना खाया था, शनिवार और रविवार को खाना नहीं खाना है, ऐसा हम कभी नहीं बोलते। जिस्म की खुराक के लिए तो ओहो कितना हम दुखी होते हैं, खराब नहीं है, बहुत अच्छी बात है। मौला चाहते हैं हम दुनियावी लिहाज से भी आगे बढ़े, बहुत अच्छी बात है। अच्छे घर में रहे, हमारे पास भी कार हो, हमारे बच्चे अच्छे स्कूल में जाएं, लेकिन रूहानी जिंदगी के कॉस्ट पर नहीं, रूहानी जिंदगी को कुर्बान करते हुए नहीं, उसको भी आगे लेके जाए। दोनों लाइफ को हम संभाल के रखें तो बैलेंस लाइफ की बात हो रही है। मौला कभी छुट्टी नहीं करते, वो देने पे आता है, देता चला जाता है। मौला अपनी हाथ दिया है इस दुनिया में, इसकी उंगली पकड़ लेनी है हमको। अगर हम ही छोड़ के चले जावे तो फिर शिकायत किससे करेंगे, वो तो कहेगा कि मैंने तो हाथ दिया था। मौला ने फरमाया खाना बनाकर तुम्हारे सामने रखते हैं, अभी क्या तुम्हारे मुंह में डाले? घोड़े को प्यास लगी है तो हम पानी के किनारे लेके जाए, अभी पिए या ना पिए उसकी मर्जी है। तो मौला ने तो हाथ दिया है, खाना वदान ले दीनदारों, इसको कभी मिस नहीं करें। मौलाना हजरत इमाम सलवातुल्लाह अलैहि 1976 में पाकिस्तान आए, धार्मिक काम पूरे हुए और मौला महादन के छाटे का प्रोग्राम था 19 फरवरी 1976 गार्डन जमात खाने के अंदर। महादन के छांटे में तो पता है कार्ड्स मिले थे सबको, और सबके जिसके कार्ड्स थे उसको मौका मिला था। लोग अंदर सोचे कि गुनाहों की माफी है। एक आदमी था, सोचता है मैं क्या मुंह लेके जाऊं मौला के पास, क्या मुंह लेके जाऊं, इतने सारे गुनाह किए हैं कि मुझे खुद शर्म आती है। उसको अपना एक गुना ऐसा याद आया, कहता है मैं क्या मुंह लेकर मौला के पास जाऊं। उसको एक गुना उसको इतना तंग करे, वो इतना शर्मिंदा है, वो इतना गिल्टी महसूस कर रहा है, वो इतना मायूस है, उसकी आंखों में आंसू है कि एक गुनो है वो छे, मैं कैसे मौला के सामने जाऊं, मुझे खुद शर्म आवे। उसको इतना दुख था कि वो सीढ़ियों के ऊपर गिर गया, ऊपर जाते हुए सीढ़ियों के ऊपर गिर गया, बेहोश हो गया। वो मेडिकल सर्विसेज वालों को बुलाया गया जल्दी जल्दी, डॉक्टर्स आए, उसको जरा पानी दिया। थोड़ी देर के बाद जब उसकी हालत अच्छी हुई, जाना तो पड़ा, जाना तो पड़ेगा मौला के सामने, वो भी लाइन में है, राइट साइड से लाइन चली आ रही है, मौला दे रहा है, लुटा रहा है खाना वदान, गुनाहों की माफी हो रही है। उसकी बारी आई, कांप रहा है, देख भी नहीं रहा है। मौला फरमाते मैं तुम्हारे तमाम तमाम गुनाह माफ करता हूं। मौला फरमाते मैं तुम्हारे तमाम तमाम गुनाह माफ करता हूं, मैं तुम्हारा वो गुनाह भी माफ करता हूं जिसकी वजह से तू सीढ़ियों पे गिरा। मैं तुम्हारा वो गुनाह भी माफ करता हूं जिसकी वजह से तुम आज सीढ़ी पे गिरे। है कोई दुनिया में, है कोई ऐसा कोई अथॉरिटी, ऐसा खुदा का नूर, गुनाहों की माफी? कितने नसीबदार हैं हम, रोजाना शुक्राने में हम रो रो के सजदे में शुक्राना करें कम है। हमको क्या चीज मिली है उसको हम समझें। वो राइना ही नहीं, वो अंजरना है, बड़ी दया है, रहमत भरी नजर रखने वाला है। उस आदमी का सोचे उसको कितनी शांति हुई होगी, अरे आज मेरी दुनिया बदल गई, आज मेरे गुनाह माफ हो गए, वो गुनाह जो मुझे सता रहे मौला ने वो माफ किया। अरे हमको क्या चीज मिली है, मेरे पास टाइम नहीं खाना वदान लेने के लिए, जमात खाने आऊं? वो तो अपनी उंगली देता है, रहमत भरी नजर तो है, अभी हम ही नहीं पकड़े तो हमारा कसूर है। खुदावंद तआला कुरान में फरमाता है यौम नदु कुल्ला उनासिम बी इमामहिम, हम तमाम लोगों को उनके इमाम के साथ बुलाएंगे। आखिरत में खुदा कहता है हम तमाम लोगों को उनके इमाम के साथ बुलाएंगे। अभी हमको और क्या चाहिए? हमारा इमाम हमारे साथ है, और कुछ चाहिए? ते दिना सामी मुने पास तेरा वजो जी पकड़ी ले जो मारो हाथ दा।
कोई भी असर नहीं होते जन्ना आपका।